મોટા મોટા વિદ્વાનોને પણ કસોટીની એરણ ઉપર ચડાવે એવું અદભુત જ્ઞાન મહારાજ જેમ પીરસ્યું છે એવા વચનામૃતને આપણે સમજવાનું છે. જો કે ઘનશ્યામ લીલામૃતની કથા ચાલતી ત્યારે એમ થાય કે જો હાલે રાખે, એક ભગત તો મને સવારના કહે, મને કહે સ્વામી જે કથા શરૂ થાય ને એમાં એમ જ થાય, આ જ હાલે રાખે અમે કહે. કારણ કે ભગવાનની કથા ભક્તિ પ્રધાન હોય તોય ભલે, જ્ઞાન પ્રધાન હોય તોય ભલે, એમાં રસ જ એવો રહેલો છે. મુમુક્ષુને પીતા પીતા તૃપ્તિ જ ન થાય, ન તૃપ્તિમ ધી ઘશ્ચામી, પ્રતાપસિંહ રાજાએ કીધું. મને ભગવાનના ચરિત્રો સાંભળતા સાંભળતા તૃપ્તિ જ નથી થતી એમ. અદભુત ઘનશ્યામ લીલામૃતને સાંભળ્યું. કાલે આપણે પાંચમું વડતાલનું વચનામૃત જોયું હતું, થોડોક અવાજ વધારજો. આજે છઠ્ઠું જોવાનું છે. મારા છઠ્ઠા વચનામૃતમાં શું કહે છે એ જોઈએ. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંત 1882ના માક્ષરવદી એકાદશીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી વડતાલ મધ્યે શ્રી લક્ષ્મીનારાયણના મંદિરની આગળ મંચ ઉપર બિરાજમાન હતા ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને કંઠને વિશે પુષ્પના હાર ધારણ કર્યા હતા ને પાગને વિશે પુષ્પના તોરા લટકતા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરણ બેઠી હતી. પછી ચિમનરાવજીએ પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, જીવ જ્યારે પ્રથમ પ્રલયકાળે કારણ શરીર યુક્ત થતા માયાને વિશે લીન હતા, પછી સૃષ્ટિ સમયની વિશે જીવોને સ્થૂળ સૂક્ષ્મ દેહની પ્રાપ્તિ થઈ તથા દેવ મનુષ્ય પશુ પક્ષી આદિક રૂપ જે વિચિત્રપણું થયું તે કર્મે કરીને થયું અથવા ભગવાન ઈચ્છાએ કરીને થયું? અને જો કર્મે કરીને થયું એમ કહીએ તો જૈન મતની સત્યતા થાય, અને જો ભગવાનની ઈચ્છાએ કરીને થયું એમ કહીએ તો ભગવાન વિશે વિષમપણું નિર્દમ નિર્દયપણું આવે, માટે એ જેવી રીતે હોય તેવી રીતે કૃપા કરીને કહો. ચિમનરાવજી અજોડને અદ્ભુત પ્રશ્ન કર્યા, તાર્કિક પ્રશ્ન જ પાછો. મહારાજને કે મહારાજ, જીવાત્મા જ્યારે પ્રલય થયો ને ત્યારે કારણ શરીર સ્વતા માયામાં લીન હતા. કારણ શરીર એટલે વાસના, વાસના સાથે જીવાત્મા માયામાં લીન થયેલો હતો. અને મહારાજ પછી જ્યારે સૃષ્ટિ સર્જાણી ત્યારે બધાની અંદર વિષમપણું જોવા મળે, ચિત્ર વિચિત્રપણું જોવા મળે છે. કેટલાક એવા છે કે જેને પાસે અઢળક ધન સંપત્તિ છે અને નાખવી ક્યાં, એટલું પદાર્થ ખાવાનું છે, આમાં શું ખાવું એનો સંકલ્પ થાય છે. કેટલાક એવા છે કે ખાવાનું કાંઈ નથી બિચારે મળતું, એના મનમાં સંકલ્પ થાય શું ખાવું, ઓલા નહીં થાય છે શું ખાવું, આને થાય છે શું ખાવું, પેલાને અનેકમાંથી શું ખાવું, આને કાંઈ નથી એટલે શું ખાવું. આવું જે ચિત્ર વિચિત્રપણું થયું એ કેમ થયું? કર્મે કરીને થયું કે ભગવાન ઈચ્છાએ કરીને થયું? અને કર્મે કરીને થયું એમ કહે તો જૈન મત સત્ય ઠરે. જૈન મત એવું માને છે કે જીવાત્મા જેવું કર્મ કરે એવા સુખ દુઃખને પામે છે, એમાં ભગવાન કાંઈ ઇન્વોલ્વ થતા જ નથી, ભગવાન જેવું કોઈ અનાદિનું તત્વ છે જ નહીં એમ. અરે સ્વયં પણ રૂડા રૂડા જો કર્મ કરવા મળીએ ને તો આપણે પોતે જ ભગવાન થઈ જઈએ. ભક્તો ઉપરથી એ બહુ ઉજ્જવળ જણાય છે, પણ આભ્યંતર તમે ઊંડા ઉતરો ને તો તમારા હૃદયની અંદર ત્રાસ છૂટી જાય એવો એમનો સિદ્ધાંત છે. તમે ગૃહસ્થ ભક્તોને એટલી બધી કદાચ ખબર ન હોય, એમનો સિદ્ધાંત કેવો છે તમને કહું. વર્ષો પહેલાંનો અમારો અનુભવ કહું, હમણાં થોડા દાડા પહેલા માવજી ભગતનો અનુભવ કહું. વર્ષો પહેલાં એ લોકો કેટલાક એના ગૃહસ્થ ભક્તો વડતાલ દર્શન કરવા માટે આવેલા, એમ બધા સંતો વડતાલ દર્શન કરવા ગયેલા, વિદ્યાનગર ભણતા હતા. એટલે બધું આમ જોતા તેના ઉપરથી એવું લાગ્યું કે આ લોકો કોઈક નવા લાગે છે, નવા મુમુક્ષ એવું લાગ્યું અમને. એટલે અમે નજીક ગયા અને પૂછ્યું, ભાઈઓ કઈ બાજુથી આવો છો? અને આપ વૈષ્ણવ છો? એટલે એમણે કહ્યું, અમે સ્વામીજી અમે બોમ્બે બાજુથી આવીએ છીએ, અમે બધા જૈન છીએ એમ. આટલું કીધા પછી થોડાક અચકાણ એના મનમાં શું થયું કે સંતોને આ વાત કદાચ નહીં ગમે. એને ખબર કે હિન્દુ ધર્મ જૈન મત કરતાં બિલકુલ અલગ છે. એટલે પાછા બોલે કે ના, પણ અમારે એવું કશું નથી, અમે તો બધે જઈને અમે તો બધું માનીએ એમ, અમારે તો બધું બધી જગ્યાએ દર્શનમાં અમને તો આનંદ આવે છે. એટલે મનમાં થયું આ બોલે છે એવું અંદર ભીતર છે કેમ, જરાક દાણો દબાવવા દેતો. પછી મેં પ્રશ્ન કર્યો, મેં કીધું તમે રામચંદ્રજી ભગવાન, કૃષ્ણ ભગવાન એની વિશે કેવી માન્યતા રાખો છો? કારણ કે અમને ખબર હતી થોડી, એની વિશે કેવો ભાવ છે તમને? તો કે એ તો કર્મ જે કર્યું એ ભોગ્યો વિના છૂટક્યો નથી. એણે કર્મ જેવું કર્યું, રાવણ બ્રાહ્મણને માર્યો, બીજા કેટલાયને માર્યા, અને કૃષ્ણને પણ કેટલાને માર્યા, એટલે અત્યારે એ લોકો ત્રીજા નરકમાં પડ્યા છે અને ત્યાં પડ્યા પડ્યા છબડે છે. અને એ પાપ ભોગવીને જ્યારે પૂરું થાય ને ત્યારે ફરી વાર આ પૃથ્વી પર જન્મ ધારણ કરશે ને અમારા તીર્થંકર થશે. કે મેં કહ્યું આજ તારી નીકળ્યું ને છેવટે જે અંદર હતું. હમણાં જ અમારે ચાર પાંચ દાડા પહેલાં ચર્ચા થઈ તો માવો ભગત કહેતા હતા, અમે તે હમણાં યાત્રા કરો એ લોકો નીકળ્યા હતા 100 જેટલા હરિભક્તો, પણ થોડા મિશ્રિત હતા કારણ કે હારે વણિક ભક્તો હતા. અમરશીભાઈને બધા હારે હતા, એ વાણિયા છે. એટલે વાણિયાના સંબંધી મોટા ભાગે જૈન હોય ને. આ સ્વામિનારાયણિયા છે, પણ ઓલ્યા વાણિયા તો ખરા ને, વાણિયાનું સ્વામિનારાયણિયા, પણ એના સગા સંબંધી થોડા જૈન. એટલે થોડી થોડી ભેગી યાત્રા થઈ ગઈ, એક બે જગ્યાએ કે જવું પડ્યું. એમ એક જગ્યાએ મોટું બોર્ડ માર્યું, તેમ એવું જબરજસ્ત બોર્ડ મળ્યું, એમાં મોટા મોટા અક્ષર લખ્યું હતું કે કૃષ્ણે આવું આવું પાપ કર્યું માટે આ નામના નરકમાં અત્યારે છબડ્યા છે, અને રામે આવું આવું પાપ કર્યું માટે આ નરકની અંદર છબડ્યા છે અને આવા દુઃખને ભોગવી રહ્યા છે. એવા તો કેટલાયનું લિસ્ટ લખ્યું હતું કે હિન્દુ ધર્મની અંદર જેને પરમાત્માના ભાવથી દર્શન કરવામાં આવ્યા છે એમની વિશે આવી ભાવના ત્યાં લખેલી હતી એમ. એટલે એના એના અભ્યંતરમાં જ્યારે જાઓ ને ત્યારે ખબર પડે. ઉપરથી માણસ ઘણી ફેરી હસતો હોય બોલતો હોય, પણ એના અંતર્ગત અભિપ્રાયમાં જાઓ ને ત્યારે ખબર પડે કે આનો અભિપ્રાય તો કંઈ જુદી ભાતનો જ આવે એમ. હે, ઉપલક અલગ છે, આભ્યંતર અલગ છે. એટલે અહીંયા બહુ અદ્ભુત વાત બતાવી કે મહારાજ કર્મને જો પ્રધાનપણે કહેશો કે જીવાત્માએ કર્મ કર્યું એવા ફળને પામ્યો તો જૈન મતની સત્યતા થઈ જાય. કારણ કે મત જ એમ કહે છે કે જીવાત્મા અનાદિ એવમ, એના આદ્ય સ્થાપક એ લોકો ઋષભદેવ ભગવાનને માને છે, પણ એને ભગવાન જરૂર માને છે. યાદ રાખજો, ભગવાન જરૂર માને છે, મહાવીરજીને ભગવાન જરૂર માને છે, પણ કયા મતે માને છે ખબર છે? એક દાડો તો એ બહુ સામાન્ય હતા, રૂડા રૂડા કર્મ કર્યા એટલે ભગવાન થઈ ગયા. એમ આપણે પણ જો કર્મ વ્યવસ્થિત કરીએ તો આપણે ભગવાન થઈ જઈએ. એટલે એના મતે અનંત ભગવાન છે. જ્યારે હિન્દુ ધર્મની ફિલોસોફી એ છે કે ભગવાન એક જ છે, ભગવાન બે ન હોય એમ. ભગવાન એક જ છે, એક એવા પુરુષોત્તમ નારાયણ. જ્યારે જ્યારે સૃષ્ટિમાં જેવા કાર્યની જરૂરિયાત ઊભી થાય તેવી તેવી સામર્થ્ય કોઈમાં ને કોઈમાં મૂકી અને ભૂમંડળ ઉપર પધારે છે, અને એનો જે કોઈ શરણાગત બંને આશરો કરે એ જીવાત્મા મુક્ત કક્ષાને પામે છે. અને એવા જે પુરુષોત્તમ નારાયણ બ્રહ્માંડ બ્રહ્માંડ પ્રત્યે સ્વયં એકવાર પોતે પણ જાય છે. હિન્દુ ધર્મની ફિલોસોફી આવી છે, એની ફિલોસોફી આના કરતાં અલગ છે. એટલે મહારાજને કહે છે કે મહારાજ જો એમ જ કહો કે કર્મે કરીને આ પોઝિશન નિર્માણ થઈ તો એ સત્ય થઈ જાય એમ. અને મહારાજ એમ કહો ભગવાન ઈચ્છાએ કરીને સુખ દુઃખને પામ્યા તો ભગવાનની અંદર વિષમ પણ આવ્યું, એને એકને સુખી કર્યો એકને દુઃખી કર્યો, તો એને હુકમ આવું કરવું જોઈએ આ પોઝિશન નિર્માણ થાય? એટલે બે વાતમાં એકે વાત આ મગજમાં બેસે એવી નથી. અને ઘટના ઘટે એ વાત હકીકત છે, ઘટના ઘટે એ વાત હકીકત છે. એક જણાની ઘેરે 5 ફોર વ્હીલ છે ને બીજાને બિચારાને સાયકલને પંચર પડ્યું જ, પણ પૈસા નથી એટલે એમને પડી છે, પંચર કરાવી નથી શકતો. આ પોઝિશન હકીકત છે. તો આવી ઘટના કેમ ઘટી એવો પ્રશ્ન ચિમનરાવજી પૂછ્યો. હરિભગત કેવો પ્રશ્ન પૂછે જો તમે, ગજબનો પ્રશ્ન કર્યા. મહારાજ એનો ઉત્તર આપે છે, પ્રશ્ન હજુ સમજવાનો થોડોક બાકી છે, પણ પહેલાં જવાબ ઉપર જવું પડે એમ છે. રિટર્ન આવીને પ્રશ્ન ઉપર જશો ને ત્યારે વસ્તુ વધારે ક્લિયર થાય એમ છે. એટલે થોડોક હું પહેલાં જવાબ ઉપર રહ્યો જાઉં છું. વચન અમુક છે, સાવધાન બેસજો નહીતર સમાધિ થઈ જાહે. કારણ કે પ્રશ્ન અંદર એમ છે કે મહારાજ કારણ શરીર સ્વતા માયાની અંદર લીન હતા એમ. કારણ શરીર સ્વતા માયાની અંદર લીન હતા, પછી આમ કેમ થયું અને સુખ દુઃખને કેમ પામ્યા એનો મહારાજ ઉત્તર કરે. જો પછી શ્રીજી મહારાજ બોલ્યા, એ પ્રશ્ન તમને પૂછતા આવડ્યો નહીં. મહારાજે કીધું તમને પ્રશ્ન પૂછતા ન આવડ્યો, બસ આ જે મહારાજ બોલ્યા ને એટલે ફરીને પાછું પ્રશ્ન રિટર્ન જવું પડે એમ છે. આમ સીધે સીધું તમે જોવો તો એમ લાગે પ્રશ્ન બરાબર જ પૂછ્યો છે એમ, કે મહારાજ કારણ શરીર સ્વતા, કારણ શરીર એટલે વાસના, વાસના સ્વતા માયામાં જે લીન હતા, એવા જે જીવાત્મા એ અલગ અલગ સુખને દુઃખને પામ્યા, તે કર્મે કરીને આમ થયું કે ભગવાન ઈચ્છાએ કરીને થયું કે બીજું કોઈ કારણ છે? તો મહારાજ કે તમને પ્રશ્ન પૂછતા જ ન આવડ્યો. જો કે આ સીધે સીધું તો આમાં ક્યાં ખામી છે ની ગોતવું કઠણ છે, કારણ કે રેણ જ એવું સરસ કરેલું છે કે રેણ ગોતવું કઠણ છે આમ. જો કે આમાં તો વચનામૃતમાં થોડા ઊંડા ઉતરો અને આમ થોડા મનન ઉપર જાઓ તો જ આ વાત પકડાય એમ છે, નહીતર પકડાય એમ નથી. ફરીને એની વાત ઉપર જાય, એનો પ્રશ્નમાં શું હતું? મહારાજ કારણ શરીર સ્વતા માયામાં લીન હતા એવા જ જીવાત્મા. એટલે જીવાત્મા કેવા હતા? માયાની અંદર કારણ શરીર સ્વતા લીન હતા. જે દાડે પ્રલય થયો તે દાડે, કારણ કે પ્રલય થાય ને ત્યારે બે ઘટના ઘટે છે. જો ભગવાનનો ભક્ત જ હોય તો ભગવાનના ધામમાં જતો રહે છે, અને ભગવાનનો ભક્ત ન હોય તો કારણ શરીર માને વાસના, આશક્તિ, જેવી આશક્તિ હોય જેવી વાસના, એ વાસના સ્વતો જ એ માયામાં લીન થઈ જાય છે. અને તો એ સ્થૂળ દ્રષ્ટાંત સમજો ને તો તરત સમજાય. માણસ આખો દાડો કામ કરે, રાત્રે ઊંઘી જાય, કયા ભાવ સાથે ઊંઘે છે? આખો દાડો જે ક્રિયા કરીએ ભાવ સોતો ઊંઘે છે. એટલે સ્વપ્ન પાછું એવું જ આવે છે, સમજાય છે? એવું જ આવે. લો તમને પ્રશ્ન કરું, તમારા મનમાં થાય ના સમય એવું નથી, ક્યારેક તો એવું આવે ને ક્યારેક બીજું આવે, બીજું આવે છે. અત્યારે કદાચ તમે એવી ક્રિયા નથી કરી, પરંતુ ભગવાન સ્વામિનારાયણનો સ્પષ્ટ મત પ્રથમના 11માં બતાવે છે, આજ નહીં તો તમે પૂર્વે એવી ક્રિયા કરી છે જેના ડેટા સ્ટોકમાં પડેલા છે, જે ક્યારેક રજૂ થાય છે ને સ્વપ્ન આવે છે, જોયું નો એવું સ્વપ્ન આવે, પણ એવી ઘટનાએ પૂર્વે ઘટેલી છે જ એમ. અને એમ ન હોય તો આટલા બધા તમે બેઠા છો તો તમને કોઈ દેવું સ્વપ્ન આવ્યું ખરું અત્યાર સુધી? ઉશી આંગળી કરી જાય એવું હોય તો હું સાધુ હતો, માથે મુંડન હતું, ભગવા કપડાં પહેર્યા હતા, ઠાકોરજીની આરતી ઉતારતો હતો, આવ્યું છું કોઈ દી? સાચું બોલજો, ખોટું બોલો તમારી માના હામ છે. આવ્યું સપનું? શું કામ ન આવ્યું? શું કામ ન આવ્યું? કારણ કે એવી ઘટના કાળાંતરમાં ક્યારે ઘટી જ નથી એમ. આ દેહની આગલે આ દેહની જ ઘટી, એવી ઘટના ઘટી જ નથી. ત્યાગીને આવતું છે, સાધુ હતો, સાધુ છું, આરતી ઉતારું છું, એ આવતું હશે, અને તમને આવે ને એવું આવતું હશે. તાજે તાજા વધારે આવે, પહેરી હોય ધોતી, પરંતુ સ્વપ્નામ પાછ વાળી વયો જાય અને કપાસ નીંદતો હોય પાછો ત્યાં જઈને. શું કામ? એવી ઘટનાને પૂર્વે ઘટેલી છે. એટલે એવા ભાવ છો તો માણસ સુઈ જાય, માનો સુઈ જાય એટલે સુષુપ્તિમાં જતો રહે, પ્રલય થાય ત્યારે સુષુપ્તિ અવસ્થા છે. અને આ મનુષ્ય શરીર હોય ત્યારે પણ જે તંદ્રામાં જાય છે, તમોગુણમાં જાય, સુષુપ્તિ અવસ્થા છે. અને પછી માણસ જાગે, જાગે, વાત બરાબર સમજો, જાગે એટલે ખેતી કરતો હોય તો માનો કે એની વાડીની અંદર અડધો કપાસ વીણો હોય, અડધો કપાસ વીણવાનો બાકી હોય તો હવારના પોરમાં પાછો કપાસ વીણો ઉપડીને એની જ વાડીએ જાય, જાય બીજાની વાડીએ, કારણ કે એના માનસમાં નતર સુઈ ગયો ત્યારે બધું ભૂલાઈ ગયું હતું. હું કોણ છું? પુરુષ છું, સ્ત્રી છું, ધનાઢ્ય છું, ગરીબ છું, બ્રાહ્મણ છું, પટેલ છું, ક્ષત્રિય, કાંઈ યાદ નહોતું. પણ જાગ્યો એટલે એના સૂતા પહેલાની જે ઘટનાઓ હતી બસ એ જ બાજુ એને ટન માર્યો. આ નાની સુષુપ્તિ છે ને ઓલી મોટી સુષુપ્તિ છે. પ્રલયકાળી મોટી સુષુપ્તિ છે. કારણ શરીર વાસના આશક્તિ ક્રિયાની અંદર એક રસપણું જેવી ઘટના હોય એવો એ જીવાત્મા જ્યારે જન્મને ધારણ કરે ત્યારે પ્રક્રિયામાં ફરીવાર જોડાય છે. પણ પ્રશ્ન એ કર્મે કરીને બહુ આમ સૂક્ષ્મ રીતે સમજાય એવી વાત છે. કર્મે કરીને આમ થયું કે ભગવાન ઈચ્છાએ કરીને થયું? મહારાજ કે તમને પ્રશ્ન પૂછતા જ ન આવડ્યો. હું કામ પ્રશ્ન પૂછતા ન આવડ્યું બોલ્યા ખબર છે મહારાજ? એટલા માટે બોલ્યા કે એણે પહેલાં કારણ શરીર શબ્દ મૂકી દીધો હતો. જો સીધું એમ પૂછી લ્યો તો મહારાજ જીવાત્મા જન્મને જ્યારે ધારણ કરે છે ત્યારે એ સુખ દુઃખને કેમ પામે છે એટલું પૂછ્યો તો મહારાજ એમ ન કે તમને પ્રશ્ન પૂછતા નો. એણે પહેલાં શબ્દ મૂકી દીધો કારણ શરીર સ્વતો જીવાત્મા આવી આવી ઘટનાને પામેલો હતો એમ. એટલે મહારાજનો કહેવાનો મતલબ તમે જ ભલામણા તમારે મોઢે જ કહો છો, તમે જ તમારે મોઢે કહો છો કારણ શરીર સ્વતો જીવાત્મા માયામાં લીન હતો. અને પછી જ્યારે સૃષ્ટિ સર્જાણે ત્યારે વિધવિધ ભાવને પામ્યો એમાં પછી પ્રશ્ન જ ક્યાં છે? પ્રશ્ન ઊભો જ નથી રહેતો, કારણ કે એનો જેવો ભાવ હતો એવી જ ઘટના ઘટવાની છે. કર્મે કરીને તો જાણે આમ આમ ચોખ્ખી સ્લેટ જેવું ચોખ્ખી ક્લિયર એની પાટી હોય અને પછી તમે કહો તો સમજી શકાય કર્મે કરીને થયું કે ન થયું. એને જેવી કાંઈ ઘટના હતી એ ઓલરેડી એકવાર ઘટના ઘટી ગઈ હતી એમ, ઓલરેડી ઘટના ઘટી ગઈ હતી. દાખલા તરીકે કોઈ ભણીને એમએસ ડૉક્ટર સર્જન થઈ જાય અને પછી પ્રેક્ટિસ કરવા લાગે, પ્રેક્ટિસ કરે ત્યારે પછી આપણે એને પ્રશ્ન પૂછવાનો કેમ આવે, પૂછવાનો સવાલ ન આવે કે આને હું કામ તમે પ્રેક્ટિસ મારે, આની પર હું કામ ઓપરેશન કરાવો છો? આ ઓપરેશન કરે છે તો બહુ ધોળો છે, બહુ હારો છે, નમણો એટલે કરાવો છો? એવો પ્રશ્ન આવે. કારણ કે પહેલાં ઘટના ઘટી ડૉક્ટર બની ગયો છે, ડૉક્ટર બની ગયો એટલે ઓપરેશન કરાવીએ છીએ એમ. એને કારણ શરીરની અંદર જે તે ભાવ નક્કી ફાઇનલ થઈ ગયેલા પડ્યા જ હતા, પડ્યા જતા હવે એને નવું કર્મ કરવાની આવશ્યકતા રહેતી નથી. એમએસ સર્જન થયા પછી એને સીધું ઓપરેશન કરી શકે, ઓપરેશનમાં લાગી જાય. એને હવે ઓપરેશન કરવા માટે હવે એને 5-10 વર્ષ બીજી અલગથી જરૂરિયાત રહેતી નથી. આ ઓપરેશન કરી શકે, 5 વર્ષ એ પ્રેક્ટિસ કરે પછી થઈ શકે, 5 વર્ષ ભણે પછી થઈ શકે એવી આવશ્યકતા રહેતી નથી. એટલે એમાં પ્રશ્ન એવો ન કરી શકાય કે આને શા માટે ઓપરેશન કરવા દો છો, આને 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 કશું અભ્યાસ તો કર્યો નથી એમ કહી શકાય? એમએસ સર્જન થયા પછી કહી શકાય કે અભ્યાસ નથી કર્યો? એમ મહારાજ કે તમે તો એવું કહો છો કર્મે કરીને આમ થયું એટલે કર્મ આને આવી દિશા ઉપર લઈ જાય છે. મહારાજ કે ઘટના ઘટી ગયેલી હતી ઓલરેડી, અને પછી એવી જે ઘટના ઘટી હતી તે જેવી ઘટના હતી એવી ભગવાન એને ફળશ્રુતિ આપી. 1 મહિના સુધી હીરાનું કામ કર્યું, હીરા ઘસ્યા તો પછી એને જેટલા હીરા ઘસ્યા એટલા પગાર એને શેઠ આપી દે. પછી એ વખતે એને પ્રશ્ન પૂછવાનો ક્યાં આવે કે આને અપાય નહીં, મેં જોયું નથી ને એને કંઈ હીરા ઘસ્યા તો તમે કેમ આપ્યા? અત્યારે તને દેખાતું નથી પણ પૂર્વે એણે ઘસેલા છે, ભલે ન દેખાય તેમ છતાં એને ઘસેલા છે, એની ફળશ્રુતિ રૂપે એને શેઠ પગાર આપે. પછી કોઈ એમ કે આને પગાર આપે શેઠ દયા કરીને આપેશ, શેઠ દયા કરીને પગાર આપેશ? હે, દયા કરીને આપતા નથી. તો શું આવી કંઈ ક્રિયા કરવાનો છે, એવું કંઈ કરવાનો છે જેની ફળશ્રુતિ એને પગાર આપે છે? તો કે ના, આવી કંઈ કરવાનો ન હોય, પરંતુ એને જે કરેલો સ્ટોક હતો એ સ્ટોકનું ફળ એને એનો શેઠ આપે છે. એમ ભગવાન પોતે જીવાત્મા જેવા કર્મ કરીને લીન અવસ્થાને પામ્યો હોય એ લીન થયેલી વખતે એની જેવી ઘટના હોય એવી ફળશ્રુતિ ભગવાન એને આપે છે. પટારેની અંદર 5-25 હજાર રૂપિયા પડ્યા હોય પછી ભલે ને કદાચ 2 વર્ષ પટારો બંધ પડ્યો રહે, પણ જીદી ખોલો તે એમાં 10 હજાર નીકળે છે. પછી એમાં કાંઈ પ્રશ્ન ઉત્તર કરવાની જરૂર નથી, આમાં 10 નીકળ્યા કેમ, ક્યાંથી આવ્યા, કોઈ મૂકી ગયું, આમાંથી સ્વયં પ્રગટ થયા, એવો પ્રશ્ન પૂછવાનો સવાલ જ નથી આવતો. હતા જ બસ એ નીકળ્યા. એમ મહારાજ કે જીવાત્મા કારણ શરીર વાસના સોતો લીન હતો, તે જેવી રીતે લીન હતો એવી જ રીતે મહારાજ કે ભગવાને એને એવી ફળશ્રુતિ આપી દીધી જેવો લીન હતો એવી. પછીજી મહારાજ બોલ્યા, જે પ્રશ્ન તમને પૂછતા આવડ્યો ને કેમ, જે કારણ શરીર છે તેને વિશે સ્થૂળ સૂક્ષ્મ એ જે બે દેહ તે બીજ વૃક્ષ ન્યાય કરીને રહ્યા છે માટે એને કારણ શરીર કહે છે. મહારાજ કે કારણ શરીરની અંદર સહજ સ્થૂળ અને સૂક્ષ્મ દઈ રહેલા છે. કારણમાં વાસનાના માધ્યમથી સ્થૂળ એટલે આ દેખાય શરીર, અને સૂક્ષ્મ એટલે સંકલ્પ વિકલ્પ થાય, એ બધું વાસનામાં જ પડેલું છે. બીજ વૃક્ષને ન્યાયે, બીજમાંથી વૃક્ષ થાય છે, બીજમાંથી વૃક્ષ થાય છે. એને અંદર પાણી જ્યારે જોઈન્ટ થાય અને સાથે પૃથ્વી જ્યારે જોઈન્ટ થાય ત્યારે બીજમાંથી વૃક્ષ સર્જાય છે. પણ ભલે પાણી અને પૃથ્વીના અવલંબન કરીને બીજમાંથી વૃક્ષ થયું, પરંતુ તેમ છતાંય એમાં બીજમાંથી જે વૃક્ષ થયું એમાં પ્રધાન પદ જો હોય તો પૃથ્વી અને પાણી કરતાં બીજનું સ્વયંનું છે, સ્વયંનું છે. દાખલા તરીકે પોસા એટલું પાણી પાય, પોસા એવી પૃથ્વી સારી હોય, પરંતુ લીમડાની લીંબોળીનો ઠળિયો આવે તો અમે થાંભો થાય, હે ગોઠલું હોય તો આંબો થાય. હવે લીંબોળીમાંથી આંબો ન થયો, બાજુ એક બાજુ લીંબોળીને ઠળિયા આવ્યું ને એક બાજુ ગોઠલું આવ્યું, એકમાંથી આંબો ન છોડી ગયો ને એકમાં લીમડો ઉગ્યો, તો પછી એમાં આપણે કારણ બતાવીએ આમ કેમ થયું, લીંબો આમાં કેમ એક લીમડો થયો ને એક આંબો થયો, આમાં પૃથ્વી કારણરૂપ છે કે પછી પાણી કારણરૂપ છે, એવો પ્રશ્ન કરાય. ત્યાં એવો પ્રશ્ન કર્યો હતો, સમજાણું મહારાજ, કે બેમાંથી કે કારણભૂત નથી. કારણભૂત શું છે? બીજ, લીંબોળીનો ઠળિયો અને ગોઠલું કારણભૂત છે. આ સામાન્ય કારણ આવ્યું. શું સામાન્ય કારણ આવ્યું? કે ગોઠલું અને બીજ, ગોઠલું અને લીંબોળીનો ઠળિયો કદાચ કલ્પો સુધી ક્યાંક કોઈ પદાર્થને પેક પડ્યા રહ્યા હોત તો ઉગત નહીં. કારણ કેટલું આવ્યું? કે પૃથ્વી અને જળનો સંજોગ થયો ત્યારે એમાંથી છોડ ઉગ્યા. એમ મહારાજ કે જીવાત્મા એ કારણ શરીર સ્વતો લીન હતો, પરંતુ એ લીનમાંથી પછી સુખ દુઃખ અલગ અલગ પામ્યો, એની પાછળ સામાન્ય ભાવમાં પરમાત્મા જરૂર રહેલા છે, પણ મુખ્ય કારણ તો બીજ છે. એને સુખ દુઃખ જે પ્રાપ્ત થયું એમાં સામાન્ય ભાવમાં ભગવાન જરૂર છે, કારણ કે ભગવાને જ અપાયું. પરંતુ અપાયું કેવું? તો કે એનું હતું એવું. ગોઠલું હતું તો આંબો કર્યો, લીંબોળીનો ઠળિયો હતો તો લીમડો કર્યો. એ મહારાજ કે કારણ શ્રી હતું, જેવું હતું એવું એને પછી પ્રાપ્તિ ભગવાને કરાય. એટલે મહારાજ કે બીજ અને વૃક્ષને ન્યાયે, એવો શબ્દ મહારાજ મૂક્યો. બીજ વૃક્ષને ન્યાય કરી રહ્યા છે, માટે એને કારણ શરીર કહે છે. અને એ જે કારણ શરીર છે તે અવિદ્યાત્મક છે ને અનાદિ છે. અવિદ્યાત્મક એટલે માયામય છે, માયાને લઈને કારણનું સર્જન થયેલું છે. જીવાત્મા મૂળ ભૂતમાં તો સુખરૂપ જ હતો અને સત્તારૂપ હતો. સ્થુલાદી દે ત્રિતય માન ખાધા શિખમ ચય વ્યાપેન્દ્ર યાંતઃકરણે કરોતિ વિવિધા ક્રિયા અજો નિત્ય શાશ્વતશ્ચ નિરંશંશ પ્રકાશક સ્વચ્છેદ્યાદિ ગુણો જ્ઞેય. એવો શુદ્ધ આત્મા હતો, પરંતુ આત્મા પરમાત્માના સંગને જો છોડી દે તો માયાને ઝપટ બોલાવી લે છે, માયાને ઝપટ બોલાવી દે છે. એટલે જીવાત્મા પરમાત્માથી થોડોક દૂર ગયો એટલે માયા તરત એની પાસે પહોંચી ગઈ, અને પછી એ જીવાત્માની ઉપર માયાના પડળો બધાય ચડી ગયા, અને એ જ કારણ બની ગયું. સુખ દુઃખનું કારણ જ પડળો જ બની ગયા. તેમ છતાં યાદ રાખ, ગમે તેટલા પડળો ચડે તેમ છતાં જીવ તો શુદ્ધ જ છે, જીવ તો શુદ્ધ જ છે. જીવની પોઝિશન યાદ રાખ, જીવની પોઝિશન સામાન્યપણે કોટેડના હીરા જેવી છે. કોટેડના હીરા ઉપર ગમે એટલા પડ ચડ્યા હોય પણ અંદર જે રતન સચવાઈ રહેલું છે એ અતિ શુદ્ધ છે. ઉપરના પડની કિંમત કાંઈ નથી, અને પડને અવલંબને કરીને અંદર રહેલું જે રતન ઓરિજિનલ છે એની કોઈ કિંમતે થતી નથી, પણ પડને તોડે તો અંદરથી ઓરિજિનલ રતન પાછું બહાર આવે છે. એમ માયાના પડળોને અવલંબન કરી કારણ શરીર સર્જાણું, અને કારણને અવલંબન કરી સ્થૂળ સૂક્ષ્મ સર્જાણું, પણ મૂળભૂતમાં તો જીવાત્મા શુદ્ધ જ છે. એટલે મહારાજ બહુ સરસ કહે છે, માયા છે અવિદ્યાત્મક, જે માયા તે અનાદિ છે ને સંચિત કર્મે યુક્ત છે. અને જેમ બીજને ફોતર નિત્ય સંબંધ છે, ભૂમિને ને ગંધને જેમ નિત્ય સંબંધ છે, તેમ જીવને ને કારણ શરીરને નિત્ય સંબંધ છે. બીજને ને ફોતર નિત્ય સંબંધ છે. નિત્ય સંબંધ માને ફોતરું હોય ત્યાં સુધી જ બીજમાંથી કોટો ફૂટે, સમજાય છે? ફોતરું ઉખડી જાય પછી કોટો ફૂટે નહીં. એ મહારાજ કે
કે બીજના ઉપર જેમ ફોતરું છે એમ જીવાત્માના ઉપર કારણ શરીર લાગેલું છે, ફોતરૂપ કારણ શરીર. એ ફોતરૂપ કારણ શરીર છે ત્યાં સુધી સ્થૂળ અને સૂક્ષ્મ શરીર બે પ્રાપ્ત થાય. એ ઉખડી જાય માને કારણ શરીર વાસના ટળી જાય, પછી સ્થૂળ કે સૂક્ષ્મ એક દેહ ધારણ કરવાની વાત આવે નહીં. મહારાજે કાર્યાણી બારમામ કીધું ને મહારાજ કે આંબલિયાનું બીજ હોય, આંબલિયાનું બીજ એના પર એની ફોતરી ચોટેલી હોય ઉપર હોય ને, તમે કોઈ દે આંબલિયા ખાધા છે કે નહીં? આંબલિયામાંથી પછી હોપારીને કટકા ઉપર જાય ને પછી ગુટકા ઉપર જાય, ધીમે ધીમે આહિસ્તા આહિસ્તા વધતા. જોકે આમાં કોઈ ગુટકાવાળા નથી, આ તો સહજ એમ. મહારાજ કે આંબલિયાની ફરતી એની ચાલ વિટાયેલી છે, પોસાય એમ કરે તો એ જુદી પડે એમ નથી. બસ એવું જ કંઈ કારણ શરીર જીવની સાથે એક મેક થઈ ગયું, માને વાસના એક મેક થઈ ગઈ છે, કોઈ હિસાબ એનાથી અલગ થાય એમ નથી. મહારાજને કે મહારાજ કાંઈ ઈલાજ? કારણ કે જ્યાં સુધી કારણ શરીર છે ત્યાં સુધી જન્મ મરણ રહેવાનું છે, મહારાજ કાંઈ ઈલાજ? ત્યારે મહારાજ ઈલાજ બતાવ્યો. મહારાજ કે એક ઉપાય છે, જેમ આંબલિયાની ફરતી ચાલ ચોટી હતી પણ એને જો શેકવામાં આવે, આંબલિયાને શેકવામાં આવે તો પછી આમ કરે આમ જરાક ચોળો એટલે તરત જ ચાલ અલગ થઈ જાય એમ. મહારાજ કે જીવાત્માની ફરતું કારણ શરીર વિટાયેલું છે, જેમ રતનની ફરતું કોટડના પડ વિટાયેલા છે એમ જીવાત્માની ફરતું કારણ શરીર વિટાયેલું છે. એટલે જીવાત્માનું ઓરિજિનલ રૂપ તો દેખાવા જ નથી દેતું. મહારાજ કે એને ટાળવું હોય તો બે ઉપાય છે, એક તો ભગવાનનું વચન અને બીજું ભગવાનનું ધ્યાન. આ બેમાં મંડે તો મહારાજ કે જેમ બીજ ઉપરથી ફોતરું ઉતરી જાય છે એમ કારણ શરીર એક બાજુ થઈ જાય અને જીવાત્મા મૂળ સ્વરૂપમાં બહાર આવી જાય એમ છે. મહારાજ કે બીજ અને ફોતર્યાની ન્યાય કારણ શરીર જીવની સાથે ચોટેલું છે. અને ભૂમિને અને ગંધને જેમ નિત્ય સંબંધ છે તેમ જીવને અને કારણ શરીરને નિત્ય સંબંધ છે. અને જેમ પૃથ્વીની વિશે બીજ રહ્યા છે તે વર્ષાકાળે જળના યોગને પામીને ઉગી નીસરે છે, તેમ માયાને વિશે કારણ શરીર યુક્ત થતા રહે એવા જે જીવ તે ઉત્પત્તિ કાળને વિશે ફળ પ્રદાતા એવા જે પરમેશ્વર તેની દ્રષ્ટિને પામીને પોતપોતાના કર્મને અનુસારે નાના પ્રકારના દેહને પામે છે. મહારાજ કે જેમ બીજને પાણીનો સંજોગ થતાની સાથે ઉગી નીકળે છે એમ જીવાત્મા કારણ શરીર સ્વતા હતા, પછી જે તે સમયે જેવું તેવું કર્મ કર્યું, જેને અવલંબન કારણ શરીર બંધાણું હતું અને પછી જેવા ભાવમાં પડેલા હતા એને પછી ઉત્પત્તિ કાળે પાણીનો સંજોગ થતા જેમ બીજમાંથી વૃક્ષ છોડ ઉગી નીકળે છે એમ મહારાજ કે જીવાત્મા તેવા તેવા સુખ દુઃખને પછી પામે છે. અને નાસ્તિક એવા જે જૈન છે તે તો કેવળ કર્મને જ કરતા કહે છે પણ પરમેશ્વરને કર્મ ફળદાતા નથી કહેતા, તે નાસ્તિકનો મત તો ખોટો છે. ભક્તો એનામાં આપણામાં એટલો જ ફરક છે, વાત તો હરખી છે, શુદ્ધિ ઘણી નજીક જોવા મળે છે પણ ફરક એટલો છે. એ એવું કહે છે કે જીવાત્મા જેવું કર્મ કરે, કર્મ એટલે કાર્ય, જેવું કાર્ય કરે એવું એને તરત ફળ મળી જાય છે. આપણો મત એવો છે કે જીવાત્મા જેવું કર્મ કરે એવું ફળ એને ભગવાન આપે છે, વચ્ચે ભગવાન છે બધા, આટલો જ ફરક છે. અને વાત એ સમજ્યા જેવી છે, ભગવાન ભળ્યા વિના કર્મનું ફળ કોઈક તો માલિક જોઈએ ને, ફળશ્રુતિ આપવા માટે કોઈક તો માલિક જોઈએ ને. આ મ્યુનિસિપાલિટી નક્કી કરે કે આ રોડો આમ તેમ સાફ કરવા, એમાંનો ભંગી વગેરે વગેરે લોકો રજિસ્ટ્રેશનમાં નામ લખાવે પછી રોડને બધું સાફ કરતા હોય તો મહિનો દાડો થાય એટલે એને પગાર મળે. પણ માનો કે બરાબર વ્યવસ્થિત સાફ ન કરતા ને આપણે જેવા કોઈના મનમાં થઈ જાય કે આ મારા રોડ હરખો સાફ કરતા નથી ને પછી આપણે બધું કાંઈ બધી વસ્તુ વસાવે ને પછી સાફ સફાઈ કરી નાખે ને રોડ ટીપટોપ કરી નાખે અને પછી મ્યુનિસિપાલિટી પાસે જઈને ઉભા રહે પગાર આવવા દો, એટલે કે શેનો, અરે રોડ સાફ કર્યા પગાર આપી દે. હે, કારણ કે એને માલિક નિર્ધારિત કર્યા. એના મનમાં આપણે સાફ કર્યું, કાર્ય હરખું જ કર્યું, બે સાફ કર્યું તો ફળ મળવું જ જોઈએ ને, પણ સાફ કર્યું એના પર માલિક નિર્ધારિત કર્યા નહોતા જેથી કરીને ફળ મળ્યું નહીં. વચ્ચે માલિક હોય તો જ ફળશ્રુતિ મળે, એવી ના મળે નહીં. બધી બાબતમાં ખાલી એક સામાન્ય નોકર હોય એ માણસ કામ કરે અને ફળ મળે, પણ ફળ કોણ આપે? માલિક આપે. ઈરા ઘસે ફળ આપે પણ કોણ આપે? માલિક આપે. બસ આપણો આવો મત છે કે જીવાત્મા જેવું કર્મ કરે એવું ફળ એને ભગવાન આપે છે. જ્યારે જૈન મત એવું કહે છે જેવું કર્મ કરો એવું સીધે સીધું ફળ મળી જાય છે. માટે એકલું કાળનું જ બળ કોઈ કહે તે પણ પ્રમાણ નહીં, ને એકલું કર્મનું બળ કોઈ કહે તે પણ પ્રમાણ નહીં, ને એકલું પરમેશ્વરની ઈચ્છાનું બળ કોઈ કહે તે પણ પ્રમાણ નહીં. એ તો જે સમયે જેનું પ્રધાનપણું હોય તે સમયે શાસ્ત્રમાં તેનું જ પ્રધાનપણું કહ્યું હોય. મહારાજ કહે એકલું કાળનું જ પ્રધાનપણું કહે તે પણ બરાબર નહીં, એકલા કર્મનું પ્રધાનપણું કહે તે પણ બરાબર નહીં, એકલું પરમેશ્વરના જ બળનું પ્રધાનપણું કહે એ પણ બરાબર નહીં. મહારાજ કે જ્યાં જેનું પ્રધાનપણું કહેવું ઘટે સમજવું ઘટે ત્યાં એનું એમ સમજવું. એમ દાખલા તરીકે ભૂકંપ આવ્યો કચ્છમાં, આપણે લાખો લોકો મરી ગયા, તેઓ બધાને એક હારે બધાનું પુણ્ય પૂરું થઈ ગયું હતું. હે, એ વખતે કાળનું પ્રધાનપણું હતું, કાળનું પ્રધાનપણું સમજવું. મહારાજ કે ત્યાં પછી પરમેશ્વરનું પ્રધાનપણું ન સમજવું. એટલા માટે ભલે છેવટો તો પરમાત્મા કરે એમ જ થાય છે, પણ પરમાત્માએ કાળને કાંઈક છૂટ આપેલી છે. એ નાની નાની બાબત આપણા માટે મોટી બાબત છે, એના માટે નાની છે. નાની નાની બાબતમાં પછી દખલગીરી કરતા નથી, આખે આખા ખાતા સોંપી દીધા. વડાપ્રધાન ભલે ભારતના વડાપ્રધાન નિશ્ચિત થયેલા છે બરાબર, પરંતુ વડાપ્રધાન ગામની અંદર તમારે સિમેન્ટનો રોડ બનાવવો છે તો કે વડાપ્રધાન આવીને બની જાય, અથવા એ દેખરેખ રાખી જાય, અથવા એમાં કોઈ સિમેન્ટ ઓછી વાપરે વધારે વાપરે તો એમાં કાં વડાપ્રધાન ફરિયાદ કરવા જવાય કે અમારા ગામની અંદર 200 મીટરનો રોડ બને પણ સિમેન્ટ ક્યાં પૂરી વાપરીશ. અને તમે જાઓ તો વડાપ્રધાન સાંભળે ખરા, એને ખાતા સોંપેલા છે. એમ કાળ કર્મ વગેરે વગેરેને ખાતા પરમાત્માએ સોંપી દીધેલા છે. એ જે પ્રમાણે કરે છે એમાં ભગવાન ઇન્વોલ્વ નથી થતા, પણ એટલું ચોક્કસ એ પાવર આખી ત્યાંથી હોય, ત્યાંથી નક્કી થયેલું હોય કે ગામડે ગામડે પાકા રોડ બનાવવા, તો જ પછી ગામના સરપંચ વગેરે વગેરે મળીને પાકા રોડ બનાવી શકે. બાકી ત્યાંથી એક રૂપિયો પાસ ન થાય તો ભલે ના ધુબકા ગમે એટલા મારે, પરંતુ કાંઈ થઈ શકે નહીં. એમ કાળ કર્મ આદિકનું ભગવાન ચાલવા દે એટલું જ ચાલે, પરંતુ તેમ છતાંય ક્યારેક કાળના પ્રધાન પદે જ થતું હોય છે, એમાં ભગવાન ઇન્વોલ્વ થતા પણ હોતા નથી. અને ક્યારેક પરમેશ્વરનું પ્રધાનપણું પણ હોય અને ક્યારેક ન પણ હોય. ક્યારેક પરમાત્મા સ્વયં, દાખલા તરીકે હજારો લોકો મરી જાય તો પરમાત્માની સામે જોતા નથી, અને કોઈ એકાંતિક ભક્તો મહાદુઃખમાં આવ્યો હોય અને પરમાત્માની આજીજી કરે તો એકને માટે ભગવાન પ્રગટ થયેલો હોય, પરમેશ્વરનું પ્રધાનપણું. પ્રહલાદ એક દુઃખી થતો હોય અને પ્રહલાદ પરમાત્માના હૃદયથી પ્રાર્થના કરે તો ભગવાન થાંભલામાંથી પ્રગટ થાય, ત્યાં ભગવાનનું પ્રધાનપણું સમજવું, ત્યાં પરમેશ્વરનું પ્રધાનપણું સમજવું, ત્યાં કાળ માયા કર્મનું કોઈનું નહીં. હવે પ્રહલાદને પાણીમાં ડૂબાડે તો એ કાંઈ ન થાય, ત્યાં પરમેશ્વરનું પ્રધાનપણું સમજવું. છોપડીના ડાયા ભગતને ઘરની અંદર 8-8 દાડા સુધી પૂરી દીધું, કાંઈ ન થાય, ત્યાં ભગવાનનું પ્રધાનપદ સમજવું. અળિયાદના રુકમાઈબાઈને અને એના પતિ 8-8 દાડા સુધી ઘરમાં પૂરી દે, ખાવાનું ન આપે, અને તેમ છતાં એના દેહને કાંઈ ન થાય, અને પરમાત્માને પ્રાર્થના કરે ત્યારે ભગવાન સીધા ત્યાં જાય, એ દેહમાંથી ઉપાડીને સીધા ગઢપુરમાં મૂકી દે, ત્યાં ભગવાનનું પ્રધાનપદ સમજવું. એટલે જ્યાં જેનું સમજવું ઘટે ત્યાં તેનું એવી રીતે મહારાજ કે સમજવું. એમ એ તો જે સમયે જેનું પ્રધાનપણું હોય તે સમયે શાસ્ત્રમાં તેનું જ પ્રધાનપણું કહ્યું હોય, પણ સર્વે ઠેકાણે એનું એ લેવું નહીં. કેમ છે, જ્યારે પ્રથમ આ વિશ્વ રચ્યું ત્યારે પ્રથમનો જે સતયુગ તેને વિશે સર્વે મનુષ્યના સંકલ્પ સત્ય થતા. હવે બીજી આટીઘૂટીવાળી વાત આવી, આ જબરી આટીઘૂટે જો તમે બુદ્ધિ દોડાવજો, તમારી બુદ્ધિ પગી જાય તો. અને સર્વે બ્રાહ્મણ હતા અને મનમાં સંકલ્પ ધારે ત્યારે સંકલ્પ માત્રે કરીને જ પુત્રની ઉત્પત્તિ થતી, અને સૌને ઘેર કલ્પવૃક્ષ હતા, અને જેટલા મનુષ્ય હતા તે સર્વે પરમેશ્વરનું જ ભજન કરતા. અને જ્યારે ત્રેતાયુગ આવ્યો ત્યારે મનુષ્યના સંકલ્પ સત્ય રહ્યા નહીં. જ્યારે કલ્પવૃક્ષ હેઠળ જાય ત્યારે સત્ય સંકલ્પ થાય, અને સ્ત્રીનો સ્પર્શ કરે ત્યારે પુત્રની ઉત્પત્તિ થાય. અને જ્યારે દ્વાપરયુગ આવ્યો ત્યારે સ્ત્રીનો અંગ સંગ કરે ત્યારે પુત્રની ઉત્પત્તિ થાય. અને એવી રીતે જે સતયુગ ત્રેતાયુગની રીત તે સર્વે સતયુગ ત્રેતાયુગમાં ન હોય, એ તો પ્રથમ સતયુગ ને પ્રથમ ત્રેતાયુગ હતા તેમાં હતી. એવી રીતે જ્યારે શુભ કાળ બળવાનપણે પ્રવર્તે ત્યારે જીવના અશુભ કર્મના સામર્થ્યની ને ન્યૂન કરી નાખે છે, અને જ્યારે અતિશય દુર્ભક્ષ વર્ષ આવે ત્યારે સર્વે પ્રજાને દુઃખ આવે અથવા ભારે લડાઈ થાય ત્યારે લક્ષાવધિ માણસ એક કાળે મરાઈ જાય છે, ત્યારે શું બધાનું એક ભેળે શુભ કર્મ ખૂટી ગયું? મહારાજ બીજી વાત કેવી કરી, મહારાજ કે પ્રથમ સતયુગ જ્યારે હતો ત્યારે બધા બ્રાહ્મણ હતા અને એટલા બધા શુદ્ધ હતા, બધા એટલા બધા શુદ્ધ હતા કે એ સંકલ્પ કરે ત્યાં પુત્રની ઉત્પત્તિ થાય, સંકલ્પ માત્રથી. અને બધાએ ભગવાનનું ભજન કરતા હતા. તો આપણા મનમાં એ પ્રશ્ન ઉઠે કે ભલા માણસ, સૃષ્ટિ જ્યારે સર્જી ત્યારે આવું બધું સરસ હતું, અને ઉલટાનું કાંઈક સર્જન કરીને તો શું કામ કરવાનું હોય? કાંઈક સારું પરિણામ આવે એટલે સર્જન કરવાનું હોય. સર્જન તો એટલે મહેનત તો એટલે કરવાનું હોય ને એમ. પણ એને બદલે આ તો અવળું થઈ ગયું. બધા બ્રાહ્મણ હતા, બધા પવિત્ર હતા, બધાએ ભગવાનનું ભજન કરતા હતા, સંકલ્પ કરી તે બધી વસ્તુ સિદ્ધ થતી હતી. એને બદલે ધીમે ધીમે કરતા હાવ ખાડે વહી ગયું. તો પછી આ બધી આખી કંપની નુકસાનીમાં ગઈ ખું એમ પ્રશ્ન ઉઠે કે ન ઉઠે? તેમ કેમ થયું છે કહો. પ્રથમ સતયુગમાં બધા બ્રાહ્મણ હતા, બધા પવિત્ર હતા, ભગવાનના ભક્ત હતા, બધા ભગવાનનું ભજન જ કરતા હતા. એમાંથી નો ભગવાનના ભગત રહ્યા, નો બધા બ્રાહ્મણ રહ્યા, નો બધા પવિત્ર રહ્યા, નો સંકલ્પ સિદ્ધ રહ્યા, એમ કેમ થયું છે? પછી અનેક વિધ આશ્રમો થયા, અનેક વર્ણ થયા, એમાં અનેક પ્રકારની વૃત્તિઓ થઈ, આવું બધું કેમ થયું છે? તમે તમારી રીતે ખાલી મનમાં થિંકિંગ કરજો, ઉત્તર તો હું જ કરીશ, કારણ કે તમે બોલો તો અહીં સાંભળો એમ નથી. હું બોલું તમે સાંભળો છો ને પાછા? ભક્તો આની અંદર મનન માગે છે, નહીં તો આપણે સીધે સીધો આવો જ વિચાર કરીએ ને સહજ એમ, કે બ્રાહ્મણ હતા, બધા બ્રાહ્મણ હતા, આપણે એક પ્રશ્ન લાવી સંગે કરીને એમ થયું. પ્રશ્ન લાવી લઈને શું કહીએ? કારણ કે મહારાજ કીધું ને કે સંગે કરીને બધો ફેરફાર થાય, એટલે આપણે લાવી લઈને એ પ્રશ્ન લાવી સંગે કરીને આમ થયું એમ. પણ પ્રશ્ન એ આવે કે સંગ તો માણસને ત્યારે અસર કરે જ્યારે આગળ પાછળ કાંઈક હોય, સારા નબળા હોય ત્યારે. પણ આમાં તો બધા સારા હતા, ભલે ને પોહાયનો સંગ કરે, સમજાય? બધા સારા હતા, બધા ભગવાનના ભક્ત હતા, બધા સત્ય સંકલ્પ હતા, તો સંગે કરીને આમ થયું એ વાત ઊભી ન રહી. તો આમ થયું કે તો આ વાતને સમજવી કે આવો પ્રશ્ન આપણા મનની અંદર ગૂંચવાય. પણ ભક્તો આમ ઊંડા ઉતરો ને તો અનુસંધાન બંધાય કે મહારાજ જે કહેવા માગે છે એ વાત કેવી છે ખબર છે? મહારાજ કે જ્યારે પ્રલય થઈ ગયું, આત્યંતિક પ્રલય થાય છે, ત્યારે કશું રહેવા પામતું નથી. અંત્યના 38 પ્રમાણે ભગવાન શ્રીહરિ એના મુક્તો એનું ધામ ત્રણ જ બચે, બાકી બધું લીન થઈ જાય માયામાં. બધું લીન થઈ ગયા પછી ફરીને જ્યારે સૃષ્ટિનું સર્જન કર્યું ને ત્યારે આત્યંતિક પ્રલયને અંતે પ્રથમ જ્યારે સૃષ્ટિનું સર્જન કર્યું ત્યારે પ્રથમ સતયુગ શબ્દ મૂક્યો, પછીના સતયુગમાં નહીં. કારણ કે એ વાત તો બધી બહુ મોટી છે. સતયુગ, ત્રેતાયુગ, દ્વાપર, કળિયુગ તો ઘડી ઘડીમાં બદલી જાય છે, આપણી માટે જો કે લાંબો કાળ ગણાય. પણ વિરાટ આદિકનો વિચાર તમે કરો તો વિરાટના એક દિવસમાં 1000 સતયુગ, 1000 ત્રેતાયુગ, 1000 દ્વાપર, 1000 કળિયુગ વીતે છે. બોલો, એક દિવસમાં વિચારો લો તમે. એવા તો 30 દિવસનો મહિનો, 12 મહિનાનું વર્ષ, એવા 100 વર્ષ વિરાટ શરીર રાખે છે. અને એ વિરાટને 100 વર્ષ થાય ને ત્યારે પ્રધાન પુરુષને એક દિવસ થાય છે. હવે એવો પ્રધાન પછી 100 વર્ષની આવરદાયની, તો એને 100 વર્ષ પૂરા થાય ત્યારે મહાપુરુષને એક દિવસ થાય. એવા મહાપુરુષને પાસે 100 વર્ષ જેદી થાય તેદી આત્યંતિક પ્રલય થાય. આમાં ક્યાંય કેલ્ક્યુલેટરમાં આંકડો બે એમ દેખાતું નથી. એટલે મહારાજ કે જ્યારે બધું આત્યંતિક પ્રલયમાં નાશ પામી ગયું હતું, ફરીને જ્યારે સર્જન થયું ત્યારે પ્રથમ બધા આવા સારા હતા. એનો મતલબ પ્રથમ સતયુગ કીધો એટલે આત્યંતિક પ્રલય થયા પછી પ્રથમ જે સર્જન થયું એમાં, એનો બીજો મતલબ એમ થાય એની પહેલાં તો બધી સૃષ્ટિ હતી જ, એના પહેલાં તો સૃષ્ટિ હતી, પરંતુ આ વખતે આત્યંતિક પ્રલયને પછી જ્યારે નવું સર્જન થયું ત્યારે આવો ડિપાર્ટમેન્ટ હતો એમ. એવો ડિપાર્ટમેન્ટ કેમ સર્જાણો, એવો કેમ હતો? તો આત્યંતિક પ્રલય જ્યારે થયો, જેદી તેદી આત્યંતિક પ્રલય થયો હશે, તે દાડે અનંત આત્માઓ કારણ શરીર સ્વતા માયામાં લીન હતા. એમાંથી જ્યારે સૃષ્ટિ સર્જવાનું પ્રથમ કાળમાં જ્યારે શરૂ થયું ત્યારે એમાંથી સારા સારા જીવને વીણ્યા, સારા સારા શ્રેષ્ઠ શ્રેષ્ઠ જીવને વીણ્યા, અને શ્રેષ્ઠ શ્રેષ્ઠને વીણીને સુંદર સર્જન કર્યું. અને એ તો હકીકત છે. તમે દાખલા તરીકે બજારમાં રીંગણા લેવા જાઓ, હવે એમાં 2 મણ રીંગણાનો ઢગલો પીડ્યો હોય અને પછી તમને કહે કે આમાં તમે હારા હારા વીણી લો, 2 કિલો લેવાશ મારે, તો વીણી લો તમે. તારે હવે 2 મણ રીંગણામાંથી કોઈક 2 કિલો રીંગણા વીણે એમાં પછી એકી વેઢો હોય ખરો, હે, વેઢાવાળો એકી આવે ખરું. પછી આપણે વિચારીએ 2 કિલોમાં વેઢા નહોતા ને એમ વીણાતા વીણાતા 2 મણમાંથી 2 જ કિલો વધે, રીંગણા તો એ ઢગલા ના હતા બધા, બે જ કિલો વધે એમાંથી પછી વેઢાવીને એનું મળે ખરું, ઢગલો એકનો એક. પ્રથમ જયારે વીણાણું ત્યારે એકે વેઢો નહોતો, એ જ ઢગલામાંથી ધીમે ધીમે વીણાતા વીણાતા વીણાતા, કારણ કે સતયુગ આવ્યો પછી ત્રેતાયુગ આવ્યો એમાં વીણાણું, દ્વાપરમાં વીણાણું, છેવટે આપણો વારો આવ્યો. આપણા ભાગમાં બધું વેઢાવાળું જ ભેળું થયું. એટલે પ્રથમ જે સતયુગ, પ્રથમ સતયુગ શબ્દ મૂક્યો, પ્રથમ જે સતયુગ હતો એમાં બધા બ્રાહ્મણ હતા, બધા પવિત્ર હતા અને બધાએ ભગવાનનું ભજન કરતા હતા. એ આખે આખો લોડ ભગવાનના ધામમાં પગ્યો એટલે એમાંથી વિભાગ થયો જ નથી, સમજી લો. એમાંથી વિભાગ થયો જ નથી. વિભાગ એમાંથી થયો હોય તો પ્રશ્ન ઉપસ્થિત થાય ને કે આમ કેમ થયું, એમ સંગે કરીને થયું, આમ થયું તેમ થયું, એમાંથી વિભાગ જ ન થયો. આખે આખો લોટ વયો ગયો, એમ આખે આખો લોટ. એમ જેમ તમારે ફારસી કિસ્ટનો લોટ આવે પછી એમાંથી કઈ આઉટ કરવાનું ન, આખે આખો જમા કરી લે એમ. પણ રશિયન ગોળીનો જડે તો એટલે 60% કાઢી નાખે. અત્યારે આપણે રશિયન ગોળી ભાગમાં આવી એટલે ઘણું ખરું આઉટ જ થઈ જાય. જો કે હીરા દ્રષ્ટાંત બહુ આપ્યું એટલે તમારા મનમાં થાય કે સ્વામી હીરા ઘસતા ઘસતા એવા લાગે, મને કઈ અનુભવ નહીં થયો હીરાનો, પણ સાંભળ્યું છે થોડું ઘણું. જેમ ઊંચી ક્વોલિટીનો જે લોટ છે આખે આખો સ્વીકારી લેવામાં આવે, એવી રીતે મહારાજ કે પ્રથમ સતયુગમાં બધા સારા સારા જીવને વણિન સૃષ્ટિનું સર્જન કરવામાં આવ્યું હતું, એ બધાએ ભજન કર્યું, ભજન કરી બધા ધામમાં જતા રહ્યા. પછી એ હારો લોટ હોય ગયો પછી પાછું બીજું નિર્માણ કરવું પડે. આવો બીજો ભાગ જ્યારે ગોત્યો એકને એક વસ્તુમાંથી, માનો 100 નંગ હીરા ને એમાં 50 નંગ તમે સારા સારા વીણી લીધા, હવે 50 બાકી રહે એમાં જ પાછા તમે 20 વીણો તો પ્રથમ જ્ઞાના કરતા તો લો જ આવવાના ને, લો કેટેગરીને જ આવવાના ને. પછી બીજું જે વીણાણું એમાં મહારાજ કે એવું ને એવું ન રહ્યું, પછી કલ્પ વૃક્ષે જાય નીચે જાય ને પછી સંકલ્પ કરે ને તો સંકલ્પ સિદ્ધ થાય, પણ એમને એમ સંકલ્પ સિદ્ધ થાય નહીં. આ નંબર 2 માલ ત્રેતાયુગ. અને પછી એમાંથી વીણાણું, પછી તો મહારાજ કે ત્રીજો ભાગ વિધ્યો, એમાં તો મહારાજ કે સ્ત્રીનો સાક્ષાત સંગ થાય પછી સંતાનની પ્રાપ્તિ થાય, એમ મહારાજ કે આહિસ્તા 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 બધું ફેરફાર થયો. પણ પ્રથમ સતયુગની અંદર તો આવી જ ઘટના કંઈક હતી, એવી અદભુત વાત મહારાજે કરી. એવી રીતે જ્યારે શુભ કાળ બળવાનપણે પ્રવર્તે ત્યારે જીવના અશુભ કર્મના સામર્થ્ય ન્યૂન કરી નાખે છે મહારાજ કે. બધું સારું જ હોય ત્યારે સહજ સારું નિર્માણ થાય છે, પણ ધીમે ધીમે કરીને કાળે કરીને મહારાજ કે પછી સારું નબળું બધું ભેગું થાય છે. ને એમાંય પણ ક્યારેક કાળનું પ્રધાનપણું થાય ત્યારે, માનો 500 માણા હોય, 500 માણસ, હવે 500 માણસની અંદર 450 જો ચોર હોય તો 50 સારા સજ્જન એની ભેગા બેઠા હોય ને કોઈક જોવા આવે તો 500 માણસ ચોર તરીકે ઠેરાવે. એ કાંઈ વિભાગ ન કરે કે ના 50 હારા છે, એ 500 ચોર તરીકે ઠેરાય છે અને સજા થાય ને તો બધાને થાય. એમ મહારાજ કે ઘટના એવી ઘટે છે કે પછી કાળનું પ્રધાન પણ જ્યારે હોય ત્યારે જેનું કર્મ ખરાબ ન હોય એવાને પણ સાથે સાથે સહન કરવાનો વારો આવતો હોય છે, ત્યારે કાળનું પ્રધાન પણ સમજવું. એમ અશુભ કાળથી જ અતિશય સામર્થ્ય છે, તેણે જીવના શુભ કર્મના બળને હટાવી દીધું, માટે જ્યારે બળવાન કાળનો વેગ પ્રવર્તે ત્યારે કર્મનો મેળ રહે નહીં. કર્મમાં સુખ લખ્યું હોય તે દુઃખ થઈ જાય ને કર્મમાં જીવ લખ્યું હોય તે કાળે કરીને મરી જાય. એવી રીતે જ્યારે બળવાન કાળનો વેગ હોય ત્યારે કાળે કરીને સર્વે થાય છે એમ શાસ્ત્રમાં લખ્યું હોય. અને જ્યારે ઘણાક મનુષ્ય ભગવાનને એકાંતિક ભક્ત થાય છે ત્યારે કળિયુગને વિશે પણ સતયુગ થાય છે. ઘણા બધા જ્યારે ભગવાનના ભક્તો ભેગા થઈ જાય ત્યારે કળિયુગની અંદર સતયુગ થાય છે. મને કળિયુગનું વાતાવરણ હોવા છતાં પણ ત્યાં સતયુગનું વાતાવરણ નિર્માણ થઈ જાય છે. અને મહારાજે કર્યું છે ને ઘોર કળી કાળની અંદર, ને તો માયાની મહાજાળની અંદર એકની હજારો સ્ત્રી ભક્તો સંસાર છોડીને હાલી નીકળે અને મહાન એકાંતિક ભક્ત થઈ જાય. ઘોર કળી કાળની અંદર ગ્રસ્ત આશ્રમ રહ્યા પછી ગોવિંદ રામ ને અમરબાઈ જેવા અખંડ બ્રહ્મચર્યનું પાલન કરી શકે એ કળી કાળની અંદર સતયુગ પ્રવર્તાયો કહેવાય. જે વાત કળી કાળમાં શક્ય જ ન બને પરંતુ ભગવાનના ભક્તના જોરનું પરિણામ છે મહારાજ કે, ત્યારે કળી કાળની અંદર પણ સતયુગનું વાતાવરણ નિર્માણ થાય ત્યાં મહારાજ કે ભગવાનના ભક્તના સંઘનું પ્રધાનપણું જાણવું. એ ઠેકાણ એકાંતિક ભક્તોના જે ભગવાનની ભક્તિ સંબંધી શુભ કર્મ તેનું જોર શાસ્ત્રમાં કહ્યું હોય પણ કાળનું જોર કહ્યું ન હોય તે વાર્તાને જાણ્યા વિના નાસ્તિક મતવાળા છે તે કેવળ કર્મને જ સર્વ કરતા કહે છે પણ એમ નથી જાણતા જે એ તો ભગવાનના એકાંતિક જે ભક્ત તેના કર્મનું સામર્થ્ય કહ્યું છે. મારે કે નાસ્તિક મતવાળા બધું એક જ સરખું વાંકે છે, બધું કર્મે કરીને થાય છે, બધું નાશ પામી ગયું તો કર્મે કરીને પામ્યું, સારું સર્જન થયું તો કર્મે કરીને થયું. મહારાજ કે ના, બધું એકી સાથે નાશ પામી ગયું ત્યારે કાળનું પ્રધાનપણું સમજવું, અને કળિયુગ જેવા વાતાવરણની અંદર સતયુગ જેવું નિર્માણ થયું ત્યારે ભગવાનના એકાંતિક ભક્તે કરેલા શુભ કર્મનું પ્રધાનપણું જાણવું, પણ એકી સાથે બધાનું એક જ સરખું કર્મ સમજવું નહીં એમ. પણ વિમુખ જીવના કર્મનું એવું સામર્થ્ય કયું નથી, અને જ્યારે ભગવાન એવો સંકલ્પ ધારીને પ્રગટ થાય છે જે આ દેહ કરીને તો પાત્ર કુપાત્ર જે જે જીવને મારી મૂર્તિનો યોગ થાય તે સર્વનું કલ્યાણ કરવું છે ત્યારે કાળનું કે કર્મનું કાંઈ સામર્થ્ય રહે નહીં, ત્યારે તો એકલું પરમેશ્વરનું સામર્થ્ય જાણવું. ક્યારેક કાળનું સામર્થ્ય ઢાંકી દે, કર્મનું ઢાંકી દે, ભગવાન સ્વયં કૃપા દ્રષ્ટિ કરે ત્યારે. નતર મહદઅંશે જીવાત્મા જેવું કર્મ કરે એવું ભગવાન એને ફળ આપે ત્યારે જીવાત્મા સુખી થાય, અથવા નબળું કર્મ કર્યું તો ભગવાન ફળ આપે ત્યારે જીવાત્મા દુઃખી થાય. પરંતુ ભગવાન કૃપા દ્રષ્ટિ જ્યારે કરે ને ત્યારે બેમાંથી એક વાત ઊભી ન રહે. દાખલા તરીકે આ સરદારની અંદર માકડવાળે ઓરડે મહારાજ રાત રોકાવા ગયા, માકડ કરડ્યા અને મહારાજ નીચે બેસી ગયા, અને પેલા બંને વણિક ભક્તોએ મહારાજને કીધું કે મહારાજ નીચે કેમ બેસી ગયા. મહારાજ કે તારી માએ જોને કેવો માકડવાળો ઢૂલ્યો ઢાળી દીધો. અને બે ભાઈને માને વિઢ્યા, અમારા મહારાજને આવો ઢોલ્યો ઢાળ દીધો. ત્યારે એની માં કહે તારા મહારાજ જો ભગવાન હશે તો માકડનું કલ્યાણ કરશે. અને મારે ચપટી વગાડી ડોશીની સમાધિ કરાવી અને બધા જ માકડને મારે દિવ્ય ગતિ આપી ચતુર્ભૂત સ્વરૂપ ધારણ કરીને ભૂમા પુરુષના લોકોમાં પહોંચી ગયા. આ જગ્યાએ કર્મનું પ્રધાનપણું પણ નહીં, કાળનું પણ પ્રધાનપણું નહીં, અહીંયા ઈશ્વરનું જ પ્રધાનપણું જાણવું. અને તો જીવાત્માને મુક્તિ માટે વિધવિધ દાખલો અને સાધનો કરવા પડે. પણ ભાલ દેશમાં એક વેતનું દાંતણ પેલી બીબડી આપ્યું, એક જ વેતનું દાંતણ બીબડી આપ્યું, અને મહારાજને દાંતણ બીબડીનું આપેલું સુરા ખાચર આપ્યું. મહારાજ દાંતણ જોઈને રાજી થયા અને મહારાજને સુરા ખાચર પૂછ્યું, મહારાજ આ તમને દાંતણ આપ્યું પણ દાંતણના બદલામાં તમે એને શું આપશો? ત્યારે મહારાજ કે જેવું મુક્તાનંદ સ્વામીનું કલ્યાણ એવું બીબડીનું કલ્યાણ. અહીંયા કર્મનું પ્રધાનપદ નથી, અહીંયા કાળનું પ્રધાનપણું નથી, ઈશ્વરનું જ પ્રધાનપણું છે, ઈશ્વરની કૃપાનું જ પ્રધાનપણું છે. એટલે મહારાજ કે જ્યાં જેનું પ્રધાનપદ સમજવું ઘટે ત્યાં તેનું સમજવું. પાછું માનો બીબડી વેતનું દાંતણ આપ્યું અને બીબડીનું કલ્યાણ થઈ ગયું, શાસ્ત્રમાં વાત લખાણી, એ બાને પછી આપણે બેઠા જ રહીએ કે એક વેતનું દાંતણ આપ્યું, આટલું કર્યું ને ધામ મળી ગયું, તો આપણે તો રોજ એક માળા ફેરવી છે, બે માળા ફેરવી, હવે તો આપણે પગી જાય ને તો થાપ ખાઈ જાય. તે દાડે ઈશ્વરનું કૃપાનું પ્રધાનપણું હતું એમ. તે દાડે સુરા ખાચર થાપ ખાઈ ગયા ભલામણ એના મનમાં થયું, હું ખબર આ બાપ દાંતણથી રાજી થયા, આજ ખબર પડી કે આની પાછળ તો ઘોડા દોડાઈ દડે ને તૂટી ગયા કે કોઈ દી એટલા રાજી ન થયા, આજ ખબર પડી. હવે વાત અને વડતાલ ગયા ને તે આખી ઘાંચી ઉપાડી આવ્યા. મહારાજ કીધું દરબાર શું લાવ્યા? તો મહારાજ તમે દાંતણથી બહુ રાજી થાવ છો ને એટલે આ બાવળ ઉપાડી આવ્યા. મહારાજ કહે ખાડો કરીને દાટી દો, કોઈ કાંટા વાગે નહીં, અમે દાંતણથી રાજી થયા નથી. પરંતુ બીબડીએ અમને દાંતણ જોઈતું હતું અને બીબડી આપી અને તક ઝડપી, એ તક ઝડપી એના અવલંબન કરીને અમે રાજી થયા અને મુક્તિ આપી છે. બાકી દાંતણની સાથે મતલબ નથી. એમ ઈશ્વરનું પ્રધાન પદ જ્યારે હોય ત્યારે જ સમજવું, ને તો એવી એવી વાતો આપણે જીવાતમાં પાંચ દસ માળા ફેરવું તો એ બંધ કરી દી. એટલે મહારાજ કે જ્યાં જેનું સામર્થ્ય હોય ત્યાં તેનું સમજવું જોઈએ. મહારાજ કે જ્યારે ભગવાન સંકલ્પ ધારીને પ્રગટ થાય છે જે આ દેહ કરીને તો પાત્ર કુપાત્ર જે જે જીવને મારી મૂર્તિનો યોગ થાય તે સર્વનું કલ્યાણ કરવું છે ત્યારે કાળનું કે કર્મનું કાંઈ સામર્થ્ય રહે નહીં, ત્યારે તો એકલું પરમેશ્વરનું સામર્થ્ય રહે છે. તે જ્યારે ભગવાને કૃષ્ણ અવતાર ધાર્યો ત્યારે મહાપાપણી જે પૂતના તેણે ભગવાનને ઝેર પાયું તેને શ્રીકૃષ્ણ ભગવાને પોતાની માતાજી યશોદાજી તે બરોબર ગતિ આપી. વેરભાવ તો ખરો જ કે નહીં, એ વેરભાવે કરીને ભગવાનને મારી નાખવા માટે આવી હતી, પરંતુ તેમ છતાંય ભગવાન ત્યારે પોતે પ્રગટ હતા ને એને નક્કી કર્યું હતું ગમે તે મારા યોગમાં આવે એને મારે મુક્ત કરી દેવા, જેથી કરીને પુત્રના જે તે ભાવે કરીને ભગવાનના યોગમાં આવી ગઈ તો એને મુક્ત કરી દીધી. હવે એ બાને પછી આપણે ચડી જઈએ તો કે ભગવાન અરે વેર કરીએ અને ભગવાનને ગાળ્યું દે ને તોય પણ પુત્રનું કર્યું આપણું હુકામ ન કરે, તો હલવાઈ જાય. એટલે મહારાજ કે જ્યાં જ એનું પ્રધાનપણું હોય ત્યાં સમજવું. અને બીજા પણ મહાપાપી દૈત હતા અને ભગવાનને મારવા આવ્યા હતા, તેને પણ શ્રીકૃષ્ણ ભગવાને પરમપદ આપતા હવા. ને બીજા પણ જે જે ભાવે કરીને શ્રીકૃષ્ણ ભગવાનના સંબંધને પામ્યા તે સર્વનું કલ્યાણ કર્યું. માટે એ ઠેકાણે તો પરમેશ્વરનું જ અતિશય બળ કહ્યું છે, પણ કાળનું કે કર્મનું કાંઈ સામર્થ્ય નથી કહ્યું. માટે જે ઠેકાણે જેવું પ્રકરણ તે ઠેકાણે તેમ સમજ. ઇતિ વચનામૃતમ છઠ્ઠું થયું.